તારીખ 3/12/1989 પૂજ્ય બેનશ્રીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 375
ગ્રંથારૂઢ થઈ પૂજ્ય ગુરુદેવશ્રીની ઉપસ્થિતિમાં ત્યાર પછી ઘણા વર્ષે કાગળ ઉપરનો વિષય ધાતુ ઉપર કાગળ કરતાં જેની વધારે આયુષ્ય હોય છે, કાગળ કરતાં તાડપત્ર વધારે ટકે છે. પહેલાંના જમાનામાં એ સિવાય બીજું કોઈ સાધન નહોતું. આજે તાંબા ઉપર, એલ્યુમિનિયમ ઉપર, સ્ટીલ ઉપર, સોના ઉપર, ચાંદી ઉપર ગ્રંથો લખાય છે. એમાંથી આ એલ્યુમિનિયમ ઉપર એનોડાઇઝ કરીને પૂજ્ય માતાજીની વાણી કોતરાવેલી છે. એનો ભાવાર્થ એટલો છે કે એ વાણી જૈવંત વર્તે, વધુમાં વધુ લાંબા કાળ સુધી એ વાણીનું અસ્તિત્વ રહે, અને એ નિમિત્તે, એ અસ્તિત્વના નિમિત્તે ભવિષ્યમાં પણ ભવ્ય જીવોનું કલ્યાણ થાય, ભવ્ય જીવોનું આત્મહિત થાય. જૈવંત રહે એની પાછળ પણ એ હેતુ છે કે એના નિમિત્તે ભવિષ્યમાં અનેક ભવ્ય જીવોનું આત્મહિત સધાય. આવો એક મંગળ અને શુભકામનાનો હેતુ જયકાર બોલવાની પાછળ હોય છે. એ વાણીનું શુભાગમન આજે બ્રહ્મચારી કોકિલાબેન તરફથી આપણા મંદિરમાં સમર્પણ કરવામાં આવ્યું છે. આપણે એમને સ્વાગત કર્યું અને બિરાજમાન કરશું. સ્વાધ્યાય પછી જ્યાં સમય સાધ્ય બિરાજમાન કર્યા છે ત્યાં પણ બિરાજમાન કરશું. એ ગ્રંથમાં ગ્રંથ ઉપરાંત પૂજ્ય ભગવતી બેન શ્રી ચંપાબેનની નિજાનંદ વેદન સંબંધી નોંધ, આનંદનો દિવસ, સ્વરૂપાનંદનો દિવસ, વાંકાનેર સંવંત 1989 સાંજે લગભગ 3:30 જે શુદ્ધોપયોગમાં આનંદનો અનુભવ થયો એમની પોતાના સ્વહસ્તે નોંધ કરેલી, એ જ હસ્તાક્ષરમાં અહીંયા આ એલ્યુમિનિયમના પત્રમાં પણ કોતરીને આ ગ્રંથની સાથે આવેલું છે. વચનામૃત તો આપણે અહીંયા 2 વખત સ્વાધ્યાય થયો છે. આજે એમનો જે આનંદના દિવસ સંબંધીનું જે લખાણ છે એ વિષય ઉપર સ્વાધ્યાય કરીએ. ફાગણવદ દશમ જે સમ્યક જયંતિ તરીકે આપણે છેલ્લા કેટલાક વર્ષોથી ઉજવીએ છીએ એ ફાગણવદ દશમનો દિવસ છે. સોમવાર છે. બપોરે સામાયિકમાં નિજ સ્વરૂપ અનુભવાયું. સામાયિક એટલે સ્વરૂપ અનુસંધાન કરવા માટે એકાંતમાં ધ્યાનસ્થ સ્થિતિમાં પોતે સ્વરૂપનો અનુભવ કરવા માટે સ્વરૂપ ચિંતવન અને સ્વરૂપ ગોલનમાં સ્વરૂપ રસના પરિણામે ચડ્યા અને સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થયો. સ્વરૂપનો વિચાર એ જ્ઞાનના પરોક્ષ પરિણામ છે. વિચારના કાળમાં સ્વરૂપ જ્ઞાનમાં પરોક્ષપણે રહે છે, કેમ કે ત્યાં મન સાથે ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ છે અને સ્વરૂપ અનુભવમાં અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનની પ્રવૃત્તિ છે અને એ જ્ઞાન પોતાના સ્વભાવરૂપ સ્વરૂપને, સ્વાભાવિક સ્વરૂપને, મૂળ સ્વરૂપને અસંખ્ય પ્રદેશે વ્યાપી વ્યાપક ભાવે આત્માના સર્વગુણો એક સ્વભાવમાં જ એકાગ્ર થઈને પ્રવર્તે છે ત્યારે પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એવો અનુભવ પૂજ્ય માતાજીને 1989 કેટલા વર્ષ થયા, 11 અને 46 અને 11 57 57મી આપણે સંયુક્ત જયંતિ ઉજવી, 57 વર્ષ પહેલા થયો. એ અનુભવના એક પર્યાયનું સામર્થ્ય એટલું છે, અનુભવની એક પર્યાયનું જ સામર્થ્ય એટલું છે કે જે આત્માને એવો સ્વાનુભવ થાય એના અનંત જન્મ મરણનો તે જ ક્ષણે નાશ થાય, તેને અનંત જન્મ મરણ ન હોય. જો આત્માના સ્વાનુભવના એક ક્ષણનો ફળ સ્વરૂપે અનંત જન્મ મરણનો નાશ થતો હોય તો મૂળ આત્મસ્વભાવનું સામર્થ્ય કેટલું એ અહીંથી સમજવા જેવું છે, અહીંથી વિચારવા યોગ્ય છે. એ પ્રકારે એનો જો મહિમા આવે તો સ્વાનુભવ પ્રત્યે પરિણામ પ્રેરાય, સ્વાનુભવ માટે પરિણામ વળે અને તો ખરેખર સ્વાનુભવ થવાની લગની લાગે. વચનામૃત ગ્રંથનો મુખ્ય વિષય જો વિચારવામાં આવે તો આવા સ્વાનુભવની એટલે આત્મપ્રાપ્તિની મુમુક્ષુ જીવને લગની લાગે, અને લગની લાગે તો કેવી રીતે લાગે, લાગે તો એ લગની કેવી હોય, એ ભાવના કેવી હોય, એ સંબંધીના અનેક પડખેથી પોતે જ્યારે બહેનોની સભામાં શાસ્ત્ર સ્વાધ્યાય કરતા પ્રવચન કરતા ત્યારે નીકળેલા વચનો છે એ વિષયના અજોડ ગ્રંથ રૂપે છે. ધર્મગ્રંથો અનેક આપણી પાસે ઉપલબ્ધ છે, આચાર્યોના, મુનિઓના, બીજા ધર્માત્માઓના, તો પણ એટલું વિશેષ કહી શકાય કે આ વિષયનો આ એક અજોડ ગ્રંથ છે. આ વિષયનો છે એટલે કે મુમુક્ષુ જીવને જેની જરૂર છે એ વિષયનો, મુમુક્ષુની ભૂમિકામાં જેની જરૂર છે એ વિષયનો આ અજોડ ગ્રંથ છે. અને એમ જાણીને પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ આ ગ્રંથની કોઈ વિશેષ પ્રશંસા કરી છે. કોઈ ગ્રંથ માટે એટલા પ્રચારની વાત ગુરુદેવે નહીં કરેલી, એટલા પ્રચારની વાત આ ગ્રંથ માટે કરવા પાછળ મુમુક્ષુનું હિત લક્ષમાં રાખીને કરેલી વાત છે. કોઈ બીજા કારણથી વાત કરી છે એમ જરા પણ વિચારવા યોગ્ય નથી. એ રીતે એ ગ્રંથ મુમુક્ષુને પરમ ઉપકારી જાણીને ગુરુદેવશ્રીએ જે ગ્રંથની પ્રશંસા કરી એમ નહીં, પણ ખરેખર તો મુમુક્ષુઓને આજ્ઞા કરી છે કે તમારી ભૂમિકામાં જે ચીજ ખૂટતી હોય અને તમારે એ જોવું હોય તો આ ગ્રંથમાંથી જોઈ લઈએ. તો તમે આત્મહિતના માર્ગે બહુ સહેલાઈથી ચડી જશો અને નહીંતર રસ્તો હાથમાં નહીં આવે, એ પ્રકારની ગુરુદેવની આજ્ઞા છે આ વિષયમાં. એ ગ્રંથનો મુખ્ય વિષય છે એટલે મુમુક્ષુ જીવે નિત્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે. છેવટે કાંઈ નહીં તો કેટલાક વચનોનો નિત્ય સ્વાધ્યાય કરવામાં આવે તો પોતે વિસ્મૃત થયેલા હોય, વિચારેલા હોય છતાં વિસ્મૃત થયેલા હોય એવા ભાવો જાગૃત થવાનું એક કારણ બનશે. આપણા કોઈ કોઈ મુમુક્ષુઓના ઘરમાં આપણે જઈએ છીએ ત્યારે એ પદ્ધતિ છે કે વચનામૃતનું કોઈ એક વચનામૃત બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખે છે, બે ત્રણ દિવસે બદલાવી નાખે અથવા રોજે રોજ બદલાવી નાખે. એ પણ પદ્ધતિ સારી છે, એ સ્મૃતિ થાય પોતાને. અને પોતાને ત્યાં જે કોઈ આવે એને, અમસ્તું માણસ વાંચે નહીં પણ આવું હોય તો હાથથી લખેલું હોય તો ખાસ વાંચે છે. એક વિશિષ્ટતા છે આકર્ષણને, એ પણ સારી પદ્ધતિ છે. ટૂંકમાં અન્ય મતમાં જેમ એમ કહેવાય છે કે ગીતા તો રોજ વાંચીએ, છેવટે ગીતાનો રોજ એક શ્લોક વાંચો, નહીં તો અડધો શ્લોક વાંચો, એવું ગીતાના મહિમાના એક આગળના પ્રસ્તાવનામાં ગ્રંથ મહિમાના ભાગમાં લખેલું હોય છે કે આ ગ્રંથ રોજ વાંચવા જેવો છે. તમે આખો ગ્રંથ રોજ ન વાંચી શકો, આ અમારે સંપ્રદાયમાં બધું વાંચ્યું હોય ને તો રોજ તમારે એક અધ્યાય તો વાંચવો જ, 18 અધ્યાયમાંથી આખો અધ્યાય ન વાંચો તો એક શ્લોકનો તો પાઠ કરવો જ, એક શ્લોકનો પાઠ ન કરી શકો તો એક ચરણનો પણ પાઠ કરવો, પણ ગીતા તો રોજ વાંચવી જ. આ એવો ગ્રંથ છે, મુમુક્ષુની ગીતા જેવો ગ્રંથ છે. હવે ગુરુદેવ શ્રીએ વિશેષ મહિમા કર્યો એની પાછળનું એક બીજું કારણ એ પણ છે કે સ્વાનુભવમાંથી નીકળેલા વચનો છે. જે સ્વાનુભવપૂર્વક નીકળેલા વચનો છે એ સ્વાનુભવ કેવો હોય એનું વર્ણન પોતાના જ શબ્દોમાં આ પાનાઓ ઉપર કોતરાઈને આવેલું છે. જોકે સ્વાનુભવ અતિન્દ્રિય છે, જ્યાં ઇન્દ્રિય જ્ઞાનની પણ ગતિની મતિની ગતિ નથી, મતિપૂર્વક થતું જે ઇન્દ્રિય જ્ઞાન એવી મતિની પણ જ્યાં ગતિ નથી ત્યાં એ વિષય વાણી ગોચર કરવો એ તો ઘણું સમર્થપણું હોય, એ એને યત્કિંચિત વાણી ગોચર કરે છે. સર્વથા વાણી ગોચર થવું એ તો વાણીની શક્તિ બહારની વાત છે. જેમ શ્રીમદજીએ ગયું કે જે સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું અનુભવમાં આવ્યું એ તો તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં પણ તીર્થંકર કહી ન શક્યા, અન્ય વાણી તો શું કહે, એટલે છદ્મસ્થની વાણી તો શું કહે. છતાં પણ જે સમર્થ ધર્માત્માઓ આ વિષયને યત્કિંચિત વાણી ગોચર કરી શકે છે અને કરે છે એ વાણીમાં એટલું સામર્થ્ય છે, એટલું નિમિત્તત્વ છે, એટલો નિમિત્તપણાનો ધર્મ છે કે જો જીવ પાત્ર હોય તો બીજાને એવો સ્વાનુભવ પ્રગટ થાય. એ જ્ઞાનનો પ્રકાશ છે, વાણી છે એ સમ્યક જ્ઞાનનો પ્રકાશ છે, એટલે આપણે આજે સમ્યક જ્ઞાનની પૂજા કરી. કેમ કે આ ગ્રંથ પોતે જ સમ્યક જ્ઞાન જે ભાવશ્રુત છે એના નિમિત્તે ઉપજેલું દ્રવશ્રુત છે, એટલે દ્રવશ્રુતની પૂજા સમ્યક જ્ઞાનની પૂજા કરવામાં આવે છે. એટલે એમાં એવું નિમિત્તત્વ હોય છે કે એના નિમિત્તે બીજાને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એનો સીધો અર્થ એ થયો કે જો મુમુક્ષુ જીવ આત્મલક્ષે આ ગ્રંથનો સ્વાધ્યાય કરે તો એના રાગ દ્વેષ મોહ આદિનો જે મળ છે એનો ક્ષય થાય, મળ છે એનું ધોવાણ થાય, અને એની મતિ અથવા એનું જ્ઞાન મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા પકડે, નિર્મળતા પ્રાપ્ત કરે તો એને પોતાને સ્વરૂપ નિશ્ચય અને સ્વરૂપ દર્શન સુધી પહોંચવાની કોઈ પરિસ્થિતિ ઊભી થાય. એ હકીકત સ્વરૂપ છે, નિયમબદ્ધ છે, એ એક સૈદ્ધાંતિક જ્ઞાનનો વિષય છે. જે સિદ્ધાંતિક જ્ઞાન અતિ અતિ સૂક્ષ્મ છે એ સિદ્ધાંતિક જ્ઞાનનો પ્રારંભ આ ભૂમિકાથી થાય છે. નહીતર દ્રવ્યાનુયોગનો વિષય એવો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે, એક આત્મા બીજા આત્માનું કાંઈ ન કરે, એક આત્મા વાણી ન કરી શકે, વાણી થઈ હોય તો એ બીજા આત્માનું કાંઈ ન કરી શકે. આવો દ્રવ્યાનુયોગનો પ્રગટ પ્રસિદ્ધ વિષય હોવા છતાં જે નિમિત્ત નૈમિતિક સંબંધોનું સૂક્ષ્મ સૈદ્ધાંતિક જ્ઞાન છે, એ જ્ઞાનની અંદર કેટલીક બીજી વાતો પણ રહેલી છે. એ વાતોની સૂક્ષ્મતામાં અહીંથી શરૂઆત થાય છે કે દ્રવ્ય શ્રુતના નિમિત્તે ભાવશ્રુત પ્રગટ થાય છે. કોઈ જીવને દ્રવ્યશ્રુત મળે જ નહીં અને ભાવશ્રુત પ્રગટે એવું અનંત કાળમાં કદી કોઈને વિષય બનતું નથી. આ એક સિદ્ધાંત છે. જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એવો એક સિદ્ધાંત છે, એની સામે એક બીજો સિદ્ધાંત આવો છે કે દ્રવ્યશ્રુત મળ્યા વિના કોઈને ભાવશ્રુત પ્રગટ થાય. આ પણ એક સિદ્ધાંત છે. એવો એક પણ અનંતા જીવો સિદ્ધિને વર્યાયમાંથી એક જીવ માટે અપવાદરૂપ દાખલો બન્યો નથી અને બનશે પણ નહીં. એટલે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ અને એમની વાણી એ બધાની પૂજ્યતા જે સ્વીકારવામાં આવી છે એની પાછળ એક પારમાર્થિક હેતુ રહેલો છે. એમને મધ્યથી કોઈ ચીલા ચાલુ વાત છે એવી વાત નથી. આ જે વ્યવહાર છે એ પરમાર્થને દર્શાવનારો, પરમાર્થને કહેનારો, પરમાર્થને બતાવનારો આ વ્યવહાર છે. તેથી તે અંગીકાર કરવા યોગ્ય છે અને તેનું નિરૂપણ જૈન ગ્રંથોમાં ન્યાય સંપન્ન રીતે નિરૂપિત થયેલું છે. અંગીકાર કરવા યોગ્ય છે એટલે એ રીતે પ્રવર્તવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે એ વ્યવહારને. કોઈ એમ કે આ તો બધી વ્યવહારની વાત છે, મૂકો આ બધું વ્યવહારની વાત છે, એવું નથી. એ વ્યવહાર પણ વ્યવહારના સ્થાનમાં હોવા યોગ્ય છે અને હોય તો તે ન્યાય સંપન્ન છે. એટલે કે એ તીર્થની પ્રવૃત્તિરૂપ વ્યવહાર છે. જો તીર્થની પ્રવૃત્તિનો સર્વથા નાશ કરવામાં આવે તો તત્વનો નાશ થઈ જશે. જો તત્વનો નાશ કરવામાં આવે તો તીર્થની પ્રવૃત્તિનો નાશ થઈ જશે. એક બંને અંતરભાય એવી પ્રવૃત્તિ છે કે જે ત્રણે કાળે હંમેશા જોડાયેલી રહે છે એકબીજાથી, કદી જુદી પડતી નથી. દ્રવ્ય શ્રુત મળ્યા વિના ભાવ શ્રુત ન પ્રગટે, આ અનાદિ અનંત સિદ્ધાંત છે. તેથી દ્રવ્ય શ્રુત છે એ પૂજનીય છે. નહીતર ખબર નથી કે વાણી છે તે જળ છે ને પૂતગળની પર્યાય છે એ ખબર નથી. રાજમલજીએ સમયસારના બીજા કળશનો અર્થ કર્યો છે કે એક બાજુ તો આપ કયો છે કે પોતાનો આત્મા જ ઉપાદેય છે અને પોતાના આત્મા સિવાય આ જગતમાં કાંઈ ઉપાદેય જ નથી, આ તત્વનું નિરૂપણ છે. અને વાણી પૂજ્ય છે એ તીર્થનું નિરૂપણ છે. તીર્થની પ્રવૃત્તિમાં એ વાત આવે છે. શું? કેમ કે એ વાણી એમ કહે છે કે તારો આત્મા ઉપાદેય છે. શું કરવા એને પૂજ્ય ગણી? કે એ વાણી એમ કહે છે કે તારો આત્મા ઉપાદેય છે. તો જે જીવને પોતાના સ્વરૂપનું ઉપાદેયપણું થયું નથી અને જેની ભાવના પોતાના સ્વરૂપને ઉપાદેય કરવાની છે, એવા જીવને એવી વાણી પ્રત્યે બહુમાન, નમસ્કાર, ભક્તિ, પૂજાનો ભાવ આવ્યા વિના કરીએ નહીં એમ કહેવું છે. એટલો રાગમાં વળે ને ઢળે પછી અંતરમાં વળી શકે. રાગમાં વિરુદ્ધ દિશામાં હોય અને આ બાજુ વેલો ન હોય એ કદી નિશ્ચય સ્વરૂપ અંતરમાં વળી શકે નહીં અને એનું કદી આત્મહિત થાય નહીં એમ કહેવું છે. અહીંયા અનુભવનો વિષય છે કે અનંત કાળથી નહીં સમજાયેલું સ્વરૂપ સમજાયું. જ્યારે અનુભવ થયો ત્યારે અનંત કાળથી નહીં સમજાયેલું એવું સ્વરૂપ સમજાયું. આનંદ સાગર એટલે કે અપૂર્વ અપૂર્વ સ્વરૂપ, સ્વરૂપની જે અપૂર્વતા હતી એ જ્ઞાનમાં આવી. અનુભવ જ્ઞાનથી એ જ્ઞાનનું પરિણમન થયું. સાથે સાથે આનંદ સાગર ઉછળી રહ્યા હતા. એક એક પ્રદેશેથી આનંદના દરિયા ઉછળતા હોય એવો, જેમ દરિયામાં મધ્યબિંદુથી ભરતી આવે છે એવી ભરતી પ્રદેશે પ્રદેશે આત્માને આનંદની ભરતી આવે છે એવો આનંદનો પણ અનુભવ થયો. ઉછળીને ઉછાળો માર્યો, ન કહી શકાય એવી વાતને ઉપમા આપીને થોડી ઘણી, પૂરેપૂરી તો ન કહી શકાય પણ થોડી ઘણી કહેવામાં આવે છે. છતાં થોડી ઘણી કહેલી વાત ઉપરથી સમજનાર પૂરી સમજે છે. એ સમજનારના જ્ઞાનની શક્તિ છે કે એ વાત અધૂરી હોય તો પણ પોતે પૂરી પકડે છે. એટલે સાંભળનારને એમ લાગે છે કે પૂરેપૂરી વાત કહે છે, અધૂરી નથી કહેતા, પૂરેપૂરી જાણે કહી દે છે, કેમ કે પોતાને પૂરી સમજાય છે. માટે આનંદ સાગર ઉછળી રહ્યા હતા તે સ્વરૂપ આશ્ચર્યકારી અને અદ્ભુત છે. આટલું કહીને બેસી જવું પડે છે. મહા આશ્ચર્યકારી છે. જગતમાં જેટલા કોઈ આશ્ચર્યકારી પદાર્થો હોય, પ્રસંગો હોય, એ તમામ, એ સમસ્ત પદાર્થ કરતા અને પ્રસંગ કરતા આ આત્મ પદાર્થ અને તે આત્મ પદાર્થનો સ્વાનુભવ સર્વથી આશ્ચર્યકારી છે. વાણીનો વિષય નહીં હોવાથી, વાણીનો પહોંચ નહીં હોવાથી એટલું આશ્ચર્યકારી છે એમ કહીને રોકાઈ જવું પડે છે. એથી આગળ બીજું વાણી ત્યાં પહોંચે એવું નથી એવી પરિસ્થિતિ છે. અને અદ્ભુત છે એટલે કે એના જેવું કોઈ બીજું નથી. પરમ ઉપકારી, પરમ પ્રતાપી સદગુરુદેવને નમસ્કાર. એ સ્વાનુભવમાંથી સ્વવિકલ્પ દશામાં આવીને આ નોંધ કરેલી છે. તે જ દિવસે તે જ વખતે તો પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. એ જ્ઞાનનું આશ્ચર્ય અને અદ્ભુતતા પાસે એ લખાણની સાથે સાથે એ જ્ઞાનમાં નિમિત્તભૂત થયા એવા ગુરુદેવને પણ સાથે સાથે સ્મરણ કરીને અહીંયા નમસ્કાર કર્યા છે. એવો નિયમ છે કે જેના નિમિત્તે આત્મહિત થાય, આત્માનો અનુભવ થાય એવા શ્રી ગુરુ એ તો પરમાત્માના સ્થાને જોવામાં આવે છે. ત્યાં ભલે ગુરુ છદ્મસ્ત હોય છે તો પણ તેને પરમાત્માના સ્થાને જોવાની એક નવી દ્રષ્ટિ પ્રગટ થાય છે ત્યાં. જોકે એ દ્રષ્ટિ અનુભવ છે, પહેલાં થઈ ગઈ છે અને પછી અનુભવ થાય છે. એવી દ્રષ્ટિ તો પહેલાં થઈ જાય છે પછી અનુભવ થાય છે. એટલે એવી દ્રષ્ટિ થતાં, એવી દ્રષ્ટિ થનારને અનુભવ બહુ નિકટ છે અને એવી દ્રષ્ટિ નથી થતી ત્યાં સુધી મુમુક્ષુને અનુભવ થવો વિકટ છે. આ વાત શ્રીમદ રાજચંદ્રજીએ 223માં પત્રમાં અહીંયા એમના ગ્રંથમાં આપણે સ્વાધ્યાય કર્યો ચાલે છે એમાં એ વાત કરી છે. દિવાળીના દિવસોમાં આપણે ત્યાં ચર્ચા ચાલી હતી ત્યારે એનું રેફરન્સ આપ્યો હતો, ચર્ચામાં કોઈ પ્રશ્ન આવ્યો હતો સત્પુરુષના મહિમાનો, ત્યારે શ્રીમદજીના શબ્દોમાં કેટલો મહિમા કર્યો છે એ વાત એ વખતે ગ્રંથમાંથી જ વાંચી હતી. બહુ સ્પષ્ટ લખે છે કે એ તો જ્ઞાની તો પરમાત્મા જ છે, અને એ પરમાત્મા છે એવું જ્યારે ખરેખર લાગે છે ત્યારે અનુભવની પ્રાપ્તિ નિકટ છે એમ સમજવું, અને જ્યાં સુધી એવી દશામાં મુમુક્ષુ ન આવે ત્યારે એને અનુભવની પ્રાપ્તિ વિકટ છે એમ માનવું, ત્યાં સુધી માર્ગ એને વિકટ છે. એમણે તો વિકટ છે એટલું જ વાત લખી છે, પછી નિકટ એમાંથી નીકળે છે એ અનર્પિત વાત છે, નાસ્તિમાંથી અસ્થિ નીકળે છે. હવે એ વિષય ઉપર વિસ્તારથી જે લખાણ છે એ કૌંસમાં એમ લખ્યું છે કે આ જે વદ દશમનું જે લખાણ થયેલું એ સંક્ષેપમાં જે લખેલું આપણે વાંચ્યું, ત્યાર પછી જે વિસ્તારથી લખ્યું છે એ ચૈત્ર માસે લખાયેલું છે. ફાગણ વદ દશમના માંગલિક દિવસે થયેલી સ્વાનુભૂતિ સંબંધી પૂજ્ય બેનશ્રીની નોંધ વાંકાનેર સંવત 1989 ચૈત્ર માસે લખાયેલું. વાંકાનેર 1989 ફાગણ વદ દશમનો અપૂર્વ દિવસ ચૈત્ર માસે લખાયેલું. એ પહેલા કંઈક ચાર ચોગડા જેવું વંચાય છે, એ શું છે મારા ખ્યાલમાં નથી આવતું, ક્યાં કંઈ વાત થઈ હોય કાપેલું છે, કંઈક લખીને કાપી નાખેલું છે એટલે મીંડા મીંડા જેવું વંચાય છે. બરાબર ઠીક છે. સ્વસ્વરૂપનું લક્ષ આવતા ફાગણમાં દશમ અને સોમવારે બપોરે જ્ઞાનધારાની વૃદ્ધિ થતા તે સ્વરૂપનું ધ્યાન થતાં તેમાં એકાગ્ર થતાં તે સ્વરૂપમાં વેગ તીવ્રતાએ આવી ઉપયોગ પર આવી આવી વેગ તીવ્રતા આવી ઉપયોગ પર લક્ષથી છૂટો પડી પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ચૈતન્ય ભગવાનને સ્વરૂપને અનુભવતા હતા. એવો ભાષા કોણ? ભગવાન ભગવાનને અનુભવતા હતા. એ તો પોતે ઉપયોગ જ ભગવાન સ્વરૂપ થયો છે. ફરીથી સ્વસ્વરૂપનું લક્ષ આવતા, સ્વસ્વરૂપનું લક્ષ આવી ગયેલું, અને ફાગણ વદ દશમને સોમવારે બપોરે જ્ઞાનધારાની વૃદ્ધિ થતા સ્વસન્મુખ જે જ્ઞાન થયેલું એ સન્મુખતામાં તીવ્રતા અને ઉગ્રતા બંને થાય છે ત્યારે સ્વાનુભવ થાય છે. જે ગુરુદેવ શ્રી પરમાગમ સારના 561 નંબરના બોલમાં આ વાત કરે છે કે સ્વસન્મુખતામાં ઉગ્રતા અને તીવ્રતા થાય છે ત્યારે ઉપયોગ છે એ એકાકાર થઈને સ્વાનુભવ કરે છે. એ વર્ણન કર્યું છે અહીંયા કે જ્ઞાતાધારાની વૃદ્ધિ થતાં તે સ્વરૂપનું ધ્યાન થતાં, ધ્યાન થતાં એટલે કે એમાં એકાગ્રતા થતાં, એટલે ત્યાં એકાગ્ર થાય છે ત્યારે ચૈતન્ય રસ અથવા નિજાત્મ રસ ઘણો ઉગ્ર થાય છે, બીજા વિકલ્પો અટકી જાય છે, બીજા વિકલ્પો ઉત્પન્ન થતા નથી, અને પરિણામનો સ્વરૂપની અંતર્મુખની દિશાનો વેગ તીવ્ર થઈ જાય છે, ઉગ્ર થઈ જાય છે, અને ઉપયોગ પરથી છૂટો પડી જાય છે, રાગથી છૂટો પડી જાય છે. તદ્દન જેમ એક મગની બે ફાળ થઈ જાય એમ ઉપયોગ એકદમ છૂટો પડીને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ચૈતન્ય ભગવાનને ઉપયોગ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને એટલે સ્વસ્વરૂપમાં પોતાપણું સ્થાપ્યું, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ચૈતન્ય ભગવાનને પોતાનું સ્વરૂપ જે ચૈતન્ય ભગવાન છે, ભગવાન સ્વરૂપ પોતે છે તે સ્વરૂપને અનુભવતા હતા. નાતા દ્રષ્ટા થઈ ગયા છે ને, એટલે એક એમાં નિર્વિકલ્પ સહજ સ્વરૂપમાં ખેલી રહ્યા હતા. ભગવાન પોતે પોતાને અનુભવતા હતા. તેણે કઈ પદ્ધતિથી? વિતરાગ ભાવની પદ્ધતિ છે આ. લખાણની પદ્ધતિ પણ વિતરાગ ભાવની છે. ભગવાન પોતે પોતાના સ્વરૂપને અનુભવતા હતા અને ભગવાન પોતાના નિર્વિકલ્પ સહજ સ્વરૂપમાં કેલી કરતા હતા, રમણતા કરતા હતા, ખેલી રહ્યા હતા, એકદમ રમી રહ્યા હતા. એની રમણતા ચાલતી હતી, ભગવાનની પોતામાં રમણતા ચાલતી હતી. અનુપમ ને અદભુત એવા આત્મદ્રવની મહિમામાં કોઈ અપાર છે, મહિમા કોઈ અપાર છે. અનુપમ ને અદભુત એવા આત્મદ્રવ્યની મહિમા કોઈ અપાર છે, આ એવું જ્યારે સ્વરૂપ અનુભવમાં આવ્યું ત્યારે એમ લાગ્યું કે આને તો કોઈ ઉપમા નથી, આ પદાર્થને ઉપમાથી દર્શાવી શકાય એવો કોઈ પદાર્થ નથી, એટલે અનુપમ છે, અદ્ભુત છે, એવી આત્મદ્રવ્યની કોઈ મહત્તા છે, મહિમા છે, એ અપાર છે. એ વસ્તુના સામર્થ્યનો, વસ્તુની શક્તિનો પાર નથી અને એને જાણનાર જ્ઞાનમાં જે મહિમા આવે છે એની મોટાઈ ભાષે છે એ પણ અપાર છે. તો બંને સામે સામે અપાર છે. ચૈતન્ય દેવ આનંદ તરંગોમાં ડોલતા હતા. ભાષા બહુ સરસ આવે છે. ચૈતન્ય ભગવાન અનુભવાતા હતા, ઉપયોગને ચૈતન્ય ભગવાન અનુભવાતા હતા, નિર્વિકલ્પ સહજ સ્વરૂપમાં ચૈતન્ય ભગવાન ખીલી રહ્યા હતા, ચૈતન્ય ભગવાન પોતાના સ્વરૂપમાં રમી રહ્યા હતા અને એ ચૈતન્ય દેવ આનંદના તરંગોમાં ડોલતા હતા. જેમ નાવ આનંદના તરંગમાં ડોલે છે એમ આનંદના સમુદ્રમાં પોતે જ આનંદ સમુદ્ર સ્વરૂપ છે, એમાં પોતે જ ડોલી રહ્યા છે. આ પોતો આનંદનો સમુદ્ર, દરિયો જ આખો ડોલે છે, એ રીતે આનંદ તરંગમાં એ ડોલતા હતા. આ અનંતકાળથી છુપાયેલા એવા આત્મ ભગવાન પ્રગટ થયા, જે અનંતકાળથી જેણે દર્શન નહોતા આપ્યા, અનંતકાળથી જેના દર્શન નહોતા થયા એવા આત્મ ભગવાનના પ્રગટ દર્શન થયા. તેનો છુપાયેલો એવો અનુપમ અમૃત સ્વાદ વેદાયો અને તેનો છુપાયેલો એવો જે સ્વાદ, એટલે એ સ્વાદ પણ અનંતકાળથી જીવે અનુભવમાં લીધો નથી, એવો અતિન્દ્રિય આનંદનો અનુભવ અથવા આનંદ અમૃત, અનુપમ અમૃત સ્વાદ વેદાયો, કેટલા શબ્દો લીધા છે, જેની ઉપમા ન આપી શકીએ એવા અમૃતનો સ્વાદ વેદાયો. ભાવની મીઠાશ પણ અલૌકિક છે, એ રીતે પણ એ મીઠાશથી પણ અમૃત છે અને મરણના નાશનો સામર્થ હોવાથી પણ એ અમૃત છે. જેમ કોઈને એમ કહીએ કે ભાઈ આ એક ઘૂંટડો પીઓ એટલે તમને હવે મૃત્યુ નહીં આવે, તમે અજર અમર થઈ જશો. એવું જ આ એક ક્ષણનો આનંદનો ઘૂંટડો છે એ ખરેખર અમૃત છે. બાકી બધી અમૃતના શબ્દોની વાતો છે, કોઈ વાસ્તવિક અમૃત ક્યાંય નથી, અથવા અમૃત નામનું કોઈ પ્રવાહી પીણું પૂદગળમાં નથી. એ ખરેખર આત્માના આનંદના આનંદ અમૃતનો અનુભવ સ્વાદ છે, અનુભવમાં સ્વાદ છે કે જેને લઈને જીવના ભાવિ મરણ બધા નાશ થઈ જાય છે, એને મરણ પ્રાપ્ત થતું નથી. એટલે કે આત્મા જે શાશ્વત અજર અમર પદાર્થ છે, એ અજર અમર પદાર્થમાં અજર અમર ભાવે રહી જાય છે. આમ તો કોઈ આત્માનું મરણ થતું નથી, પણ મરણ તુલ્ય અનુભવ થાય છે, એને ભાવ મરણ અને દ્રવ મરણ કહેવામાં આવે છે. અને પોતાના અજર અમર તત્વનું બેભાનપણાને લઈને એમ થાય છે. અહીંયા અનુભવથી ભાન શરૂ થયું એટલે પોતે અમૃતથી અમૃત પીને અમર થઈ ગયો, હતો તો ખરો જ પણ અમૃત પીને અમર થઈ ગયો એમ કહેવાય છે. એવો સ્વાદ વેદાયો, એવો સ્વાદ વેદાયો, એવો સ્વાદ અનુભવાયો, બે શબ્દ લીધા છે. તેનો છુપાયેલો એવો અનુપમ અમૃત સ્વાદ વેદાયો અને અનુભવાયો. તે હે શ્રી ગુરુદેવ, આપનો જ પ્રતાપ છે. ગુરુદેવને યાદ કરતા જાય છે, આત્માની વાત લખતા જાય છે અને ગુરુદેવને યાદ કરતા જાય છે. ગુરુ પ્રત્યે કેવા પરિણામ હોય, ગુરુ પ્રત્યે ઉપકારી ગુરુ પ્રત્યે કેવા પરિણામ હોય એનો આ પ્રત્યક્ષને જીવતો જાગતો પુરાવો છે. આ શબ્દો અને મૂર્તિમન પૂજ્ય માતાજી પોતે એનો પુરાવો છે કે ભક્તિ કેવી હોય અને એ ભાવ કેવા હોય. તે આપનો જ પ્રતાપ છે. અપૂર્વ આત્મસ્વરૂપ પ્રગટ્યું તે પરમ કૃપાળુ સદગુરુદેવનો જ પ્રતાપ છે. જે અપૂર્વ આનંદ સ્વરૂપ પ્રગટ્યું છે તે એમનો જ પ્રતાપ છે. હવે જો અહીંયા તત્વદૃષ્ટિએ વિચારીએ તો જે સિદ્ધાંતિક જ્ઞાન છે એની સૂક્ષ્મતા અહીંયા આવશે. હમણાં આપણે બે દિવસ પહેલાં એ વાત આવી છે શ્રીમદજીના ગ્રંથમાં કે જે સૈદ્ધાંતિક જ્ઞાન છે એ જ્ઞાન અતિ અતિ સૂક્ષ્મ છે, એટલી વાત કરીને એમણે મૂકી દીધી છે. અંબારામજીના એક પુસ્તકનો પોતે આધાર લીધો છે. એ વ્યક્તિ ઠીક છે, માર્ગાનુસારી છે, પુસ્તક ઠીક છે, પણ સિદ્ધાંતિક બાબતમાં કેટલીક વિઘટતી વાતો એ પુસ્તકની અંદર છે. જેને સિદ્ધાંતિક જ્ઞાન કહેવામાં આવે છે એ તો અતિ અતિ સૂક્ષ્મ છે, એ તો ઘણું સૂક્ષ્મ છે. એનું કારણ આ છે, જેટલું નિશ્ચયનું જોર એટલું જ ઉપકારી સ્ત્રી ગુરુ પ્રત્યે ભક્તિનું જોર, આ બે એક સાથે ચાલે છે. એના આ બધા પુરાવા છે. ઓગાનીજીએ એટલી જ ભક્તિ કરી એ નિશ્ચયના જોરની સાથે સાથે. એમનો દ્રષ્ટાંત એટલે લઈ શકે, નિશ્ચયના જોરની વાત એમની ઘણી આવી તો ભક્તિનું જોર એટલું જ હતું. નિયમસાર ત્રીજો પુરાવો છે, બીજો અને ત્રીજો પુરાવો નિયમસારનો છે. નિયમસારમાં એટલું જ નિશ્ચયનું જોર, એટલું જ ભક્તિનું જોર. આ સિદ્ધાંત જ્ઞાનની સૂક્ષ્મતા છે. આ બંને વસ્તુ હંમેશા સાથે રહે છે. જેનો ધર્મ ઊંચો એનો શુભરાગ પણ ઊંચામાં ઊંચો, એનો વ્યવહાર પણ ઊંચામાં ઊંચો, જેનો નિશ્ચય ઊંચો એનો વ્યવહાર પણ ઊંચામાં ઊંચો. મિથ્યા દ્રષ્ટિનો વ્યવહાર એટલો ઊંચો હોય નહીં જેટલો સમ્યક દ્રષ્ટિનો હોય એટલો. એટલે તો જે સ્વર્ગમાં સમ્યક દ્રષ્ટિ જાય છે, નવમી ગ્રહમાં સર્વાર સિદ્ધિમાં, ત્યાં કોઈ મિથ્યા દ્રષ્ટિ નથી જઈ શકતા. એનું કારણ એ છે કે એટલો ઊંચો સ્વભાવ થાય જ નહીં કોઈને, એની જાત જ ફેર છે. ભક્તિ કિસકી પર્યાય હૈ, પહેલે તો એ વાત હૈ. हम लोगों ने रूढ़िगत से ऐसा मान लिया है कि तीव्र राग करना वही भक्ति है। यानी तीव्र राग रूप जो व्यवहार है वही भक्ति है। हमारा इस विषय में कुछ दूसरा अभिप्राय है कि मोक्ष मार्ग में जिसको व्यवहार कहने में आता है वो व्यवहार की उत्पत्ति कहाँ से हुई कि जिस साधक जीव की पर्याय में निश्चय प्रकट हुआ उस पूर्वक जो हुआ है ऐसा जो रागादि भाव ऐसा जो परिणाम है उसको व्यवहार कहते हैं। निश्चय पूर्वक होने वाला राग को व्यवहार कहते हैं। इसके पहले तो व्यवहार तो उसकी उत्पत्ति कैसे हुई उसका निमित्त कौन है। व्यवहार और निश्चय निमित्त नैमित्तिक भाव से मोक्ष मार्ग में साथ में रहते हैं। उसको निमित्त नैमित्तिक संबंध कहा है तो उसमें कौन निमित्त है कि उसमें शुद्ध परिणमन हो गया वो निमित्त है। वितराग भाव उसमें निमित्त है वो अकेला राग नहीं है इसमें दूसरी बात है। और जो तीर्थ प्रवृत्ति है जिसमें स्वाध्याय की तत्व प्रचार की मंदिर की वो भी ज्ञानी के आज्ञा से होनी चाहिए। इसलिए कि ये जो बाहर में ग्रंथादि का जो और मंदिर आदि का जो भी पुद्गल की जो पर्याय होगी उसमें सम्यक ज्ञानी का वितरागी भाव और राग उस पूर्वक हुआ राग वो दोनों निमित्त है उसमें। क्या बात दूसरी है उसमें कोई वो मिथ्या दृष्टि का नहीं चले इसमें कोई अधिकार नहीं है इसका ये बात है इसमें उसको जिन शासन कहते हैं। भगवान कुंदकुंद आचार्य ने ये शुद्धोपयोग को जिन शासन कहा जो वदस्पृष्ट आत्मा का अनुभव हुआ उस अनुभव को जिन शासन कहा उतना ही नहीं उसको समस्त जिन शासन कहा जीन शासनम सब्बम ऐसा कहा सब्बम मैंने समस्त तो समस्त मैंने कुछ बाकी नहीं रहा तो उसमें तो एकली तात्विक बात है अनुभव में तो तत्व के अलावा कुछ नहीं है तो कि नहीं इस तत्व का अनुभव पूर्वक उत्पन्न हुआ जो राग और उस ज्ञान वितरागी भाव और सरागी भाव रूप मिश्र धर्म रूप जो धर्मात्मा की दशा उसके निमित्त से उत्पन्न हुआ जो ग्रंथ और मंदिर आदि जो भी कुछ हो उसके निमित्त से मिश्र धर्म के पर्याय से उसको धर्म तीर्थ की प्रवृत्ति कहते हैं। दूसरे को धर्म तीर्थ की प्रवृत्ति कहते ही नहीं। नहीं वो भक्ति प्रधान नहीं है उसमें तो ज्ञान की बहुत सी बातें हैं लेकिन वस्तु विज्ञान नहीं है। वेदांत में भक्ति है उतना नहीं है ज्ञान की भी बहुत सी बातें हैं अध्यात्म की भी बहुत सी बातें हम तो वहाँ से ही आते हैं हम तो उसी संप्रदाय में से आए हुए हैं सब पढ़ा है सब देखा है उसमें है लेकिन वस्तु का विज्ञान नहीं है और विज्ञान नहीं है इसलिए अनुभव नहीं है बातें ही बातें हैं और कुछ नहीं है इसमें तो न उसमें ज्ञान है और न उसमें भक्ति है। नहीं ऐसा नहीं है जैन दर्शन नहीं ऐसी बात नहीं है। जैन दर्शन में दो दो बात है नहीं जैन दर्शन में दोनों बात है तत्व है और तीर्थ प्रवृत्ति दोनों जैन दर्शन में है। जीन शासन जिसको बोलते हैं उसमें तत्व भी है और तीर्थ प्रवृत्ति भी है। तीर्थंकर से लेकर के ये तीर्थ प्रवृत्ति चलती है नहीं है ऐसी बात नहीं है। ऐसे एकांत कोई खींचिस जावे तो वो बात नहीं है ऐसी बात नहीं है एकांत की। इसलिए तो गुरुदेव ने इतना तत्व का प्रकाश किया। हमारे भावनगर के मंदिर की बात करते हैं कि हम दिवाली पर गए कि भावनगर नहीं आएंगे इस वक्त विहार करना है लेकिन भावनगर नहीं आएंगे लेकिन जब पता चला हम दूसरी दफ़े गए कि हमने प्लॉट खरीद लिया है जमीन खरीद ली है और भगवान का मंदिर बनाएंगे तो पहले आएंगे आपसे, फिर बाद और जगह जाएंगे, या दो चार दिन आगे कर लिया और पहले भी इधर पधारे। क्यों? तो भगवान का मंदिर होता है, तीर्थ प्रवृत्ति है। नहीं, वो ज्ञान वास्तव में भक्ति है, वो ज्ञान की पर्याय है। अपन लोगों ने मान ली है कि वो राग की पर्याय है। भक्ति मैंने महिमा, महिमा कौन करता है कि जिसको जिस ज्ञान में मूल्यांकन होता है उस ज्ञान को ही निश्चय भक्ति कहते हैं। फिर इसके पीछे इस महिमावंत ज्ञान के बल के वश राग को खींचना पड़ता है, खींचाना पड़ता है, तो राग इसके पीछे पीछे खींच कर चलता है। मूल में वो ज्ञान के पर्याय है।
यूं कहा है, भक्ति भगवान की होती है और भक्त करता है जो कि भगवान न बन सके, पर जो भक्ति से भगवान है और व्यक्त होने की जिसमें सामर्थ्य है, बस यह दर्शन भक्ति शब्द को स्वीकार नहीं करता है।
ऐसा नहीं है, ऐसा नहीं है।
तो मानते हैं देते
अपने
का निर्णय किया जाए तो
अपने 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 स्थान में ये होता है, अपने अपने स्थान में ये समुचित रूप से होता है, और जो होता है वो उचित ही होता है। ऐसा नहीं है कि वो अनुचित है, ऐसा नहीं है, ऐसा है। जैसे यहाँ अनुभव हुआ, तो अनुभव हुआ तो गुरुदेव की भक्ति की, हम तो ये तो कहने वाले थे, बीच में ये बात चल गई कि ये अनुभव हुआ तो अपने स्वयं के पुरुषार्थ से, और उपकार गाते हैं श्री गुरु के, ये बात कहाँ की? अनुभव हुआ अपने स्वयं के पुरुषार्थ से, इसमें तो दो मत नहीं है, और इधर महिमा करते हैं श्री गुरु की, क्यों करते हैं? ये इसके स्थान में उचित है, वहाँ ये कहना ही उचित है, बिल्कुल अनुचित नहीं है, एक बात भी अनुचित नहीं है, ऐसी बात है। और ऐसा ही होता है समुचित रूप से, ऐसा ही होता है। अगर ऐसा नहीं हुए तो ये अनुभव नहीं है, कुछ दूसरी चीज होगी, कल्पना होगी कुछ, ऐसी बात है, ऐसा है।
आपके शब्द में भी अंतर आ गया, जिसको मोक्ष से तने होगा, मोक्ष की भूमि से तने होगा, आत्मा से तने होगा, तो आत्मज्ञान योग के प्रति तने होगा, स्नेह ज्ञान योग के प्रति होना, ये पृथक बात है, तो भक्ति शब्द का अर्थ ये नहीं लगाया जाए।
वो तो अलग अलग शब्द की मारामारी नहीं है, भाव को समझो आप। शब्द की मारामारी में कतई नहीं जाना है हमें, हम तो हमको तो भाव को ही समझना है। पर जिसको स्नेह कहो, उसको भक्ति कहो, हमें कोई आपत्ति नहीं है, इसमें कोई विपत्ति डालनी नहीं चाहिए। जो भाव है सो भाव है, फिर इसको किसी शब्द से कहो, वो अब कोई शब्द से प्रेजुडाइज करने का क्या, भक्ति से हमें क्या, भक्ति का शब्द से हमें क्या प्रेजुडाइज है कि हम उसको ना दे देवे, क्या उसको भक्ति नहीं कहवे, ऐसी क्या बात है? उसको स्नेह कहो, भक्ति कहो, महिमा कहो, बहुमान कहो, सब एक ही भाव के शब्द हैं, उसमें कोई शब्द की लड़ाई नहीं करनी है हमें, ऐसी बात है। भरत खंडमा छेल्लू वचन छे, समय थी गयो छे। भरत खंडमा अपूर्व मुक्ति मार्ग प्रकाशनार परम उपकारी गुरुदेव ने नमस्कार हो। आटला गुरुदेव नो महिमा करीने आ लखाण अहीं જે બેન શ્રી સમાપ્ત કરેલું છે શ્રી રાક્ષ
દેવાદિદેવ શ્રીમંદર ભગવાનનો